વચનામૃત ગઢડા છેલ્લાનું 38મું. ભગવાન ને ભગવાનના મુક્તના આકાર વિના બીજા આકાર માત્ર અસત્ય સમજવા વિશે. સુખ ન થાય તેવા 6 પ્રકારના સ્વભાવવાળાના લક્ષણ. સંવત 1885ના વૈશાખ સુધી 14મે દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ચય કર્યો છે જે માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર તે સર્વે મિથ્યા છે, કેમ જે એ સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે. અને ભગવાનના અક્ષરધામને વિશે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે તે સર્વે સત્ય છે ને દિવ્ય છે, તે અતિશય પ્રકાશયુક્ત છે. અને તે ભગવાનનો ને તે મુક્તનો જે આકાર તે પુરુષના જેવો દ્વિભુજ છે ને સચ્ચિદાનંદ રૂપ છે. અને તે અક્ષરધામને વિશે રહ્યા જે એ ભગવાન તે જે તે મુક્ત પુરુષ તેમણે દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર તેણે કરીને સેવ્યા થકા ને તે મુક્ત પુરુષને પરમ આનંદને ઉપજાવતા થકા સદા વિરાજમાન છે. અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થકા સર્વજનના નયન ગોચર વર્તે છે ને તમારા ઈષ્ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે ને એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી, એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે ને ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે ને સર્વોપરી વર્તે છે ને સર્વ અવતારના અવતારી છે ને તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અને આ ભગવાનના જે પૂર્વે ઘણાક અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, એક દ્રવ્યાદિકનો લોભ તથા સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના તથા રસને વિશે જીહવાની આસક્તિ તથા દેહાભિમાન તથા કુસંગીમાં હેત રહી જાય તથા સંબંધીમાં હેત હોય એ 6 વાના જેને હોય તેને કોઈ દિવસ જીવતે ને મરીને પણ સુખ તો ક્યારેય થાય જ નહીં. માટે જેને સુખ ઈચ્છવું હોય તેને એવા સ્વભાવ હોય તો ટાળવા ને નિવૃત્તિ પર થવું ને બરોબરિયાની સોબત ન રાખવી ને દેહાભિમાને રહિત ને વૈરાગ્ય યુક્તને ભગવાનનું અલ્પવચન હોય તેમાં ફેર પડે તો તે મહત વચનમાં ફેર પડ્યો હોય તેમ માનતા હોય એવા જે ભગવત ભક્ત મોટા સાધુ તે સંગાથે પોતાના જીવને જડી દેવો ને તેના વચનમાં મન કર્મ વચને વર્તવું ને વિષયના સંબંધથી તો છેટે જ રહેવું, પણ એનો સંબંધ પોતાના નિયમનો ત્યાગ કરીને થવા દેવો નહીં ને જો વિષયનો સંબંધ કરવા માંડે તો એનો ઠાર રહે જ નહીં, એ સિદ્ધાંત વાર્તા છે. ઇતિ વચનામૃત ગઢડા છેલ્લાનું 38મું.
ગઢડા છેલ્લાના 38મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા આમાં કૃપાવાક્ય બે છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે માયામાંથી થયા તે આકાર મિથ્યા ને નાશવંત છે અને અમારા અક્ષરધામને વિશે અમારો ને અમારા મુક્તનો આકાર સત્ય દિવ્ય ને અતિશય પ્રકાશે યુક્ત સચ્ચિદાનંદ રૂપ અને દ્વિભુજ છે અને મુક્ત પુરુષોએ સેવ્યા થકા સર્વ મુક્તોને આનંદ ઉપજાવીએ છીએ અને સર્વોપરી છીએ ને દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા છીએ અને તમારા સર્વના ઈષ્ટદેવ છીએ ને તમારી સેવાને અંગીકાર કરીએ છીએ અને અમારા આ મનુષ્ય સ્વરૂપમાં ને ધામમાં રહ્યું જે સ્વરૂપ તેમાં કાંઈ પણ ભેદ નથી, એક જ છે અને અમે અક્ષરાદિક સર્વના નિયંતા ને ઈશ્વરના ઈશ્વર ને સર્વ કારણના પણ કારણ ને સર્વ અવતારના અવતારી છીએ ને તમારે એકાંતિક ભાવે ઉપાસના કરવા યોગ્ય છીએ. બીજી બાબતમાં છ વાના હોય તેને સુખ ક્યારેય પણ થાય નહીં, માટે અમારા મોટા સાધુ સંગાથે જીવ જડી દેવો ને એમના વચનમાં વર્તવું અને વિષયનો સંબંધ કરે તેનો ઠા રહે નહીં. પ્રશ્ન એક. બીજા કૃપાવાક્યમાં દ્રવ્યાદિક છ વાના હોય તેને જીવતા ને મરીને સુખ ન આવે એમ કહ્યું, તે ત્યાગીને ગૃહિને કેવી રીતે વાસના હોય તેને સુખ ન થાય? ઉત્તર એક. પહેલું, ત્યાગી હોય તેને સ્ત્રીઓ પાસે બેસવાનો તથા બોલવાનો તો સંકલ્પ ન હોય, પણ સ્ત્રી સમીપે આવી જાય તેને જોવાનો સંકલ્પ થઈ જાય તે સ્ત્રીની વાસના કહેવાય. અને ગૃહસ્થને અંતરમાં પરસ્ત્રી સાથે બોલવાનો કે બેસવાનો સંકલ્પ થતો હોય તે ગૃહસ્થને વાસના કહેવાય. બીજું, અને ત્યાગીને રોગાદિક આપતકાળ આવે તથા કોઈક તીર્થાદિકમાં જવું હોય ત્યાં ભાડાનો યોગ ન બને ત્યારે દ્રવ્ય રાખ્યું હોય તો આવા આપતકાળમાં કામ આવે એવો સંકલ્પ થાય, તેમજ વસ્ત્રાદિક જે વખતે જોઈતું હોય તે વખતે ન મળે ને વિલંબ થાય ત્યારે તેને રાખ્યું હોય તો જોઈએ તે વખતે કામ આવે તેવો સંકલ્પ થાય તે લોભ કહેવાય. અને ગૃહસ્થને ન્યાય કરીને ભેળું કરેલું દ્રવ્ય તેને શ્રીજી મહારાજ તથા પંચવર્તમાને યુક્ત એવા સત્પુરુષના ઉપયોગમાં ન આવે તથા પંચવર્તમાને યુક્ત એવા સત્સંગી હોય ને તેને ખાવા પીવાની તંગાશ હોય અથવા કોઈ રાજ્ય સંબંધી સંકટ આવ્યું હોય તેને છોડાવવાના ઉપયોગમાં ન આવે તે દ્રવ્યાદિકનો લોભ કહેવાય. ત્રીજું, અને ત્યાગી જે મળે તેને પાણીમાં મેળાવ્યા વિના જુદી જુદી વસ્તુઓ રાખીને જમે તે રસની આસક્તિ કહેવાય. અને ગૃહસ્થને જમતી વખતે ખારું મોળું હોય તો મનમાં કચવાય કે રસોઈ કરનાર સાથે કજિયો કરે તે રસની આસક્તિ જાણવી, તો ત્યાગીથી તો ખારું મોળું બોલાય જ કેમ? ચોથું, અને ત્યાગીને વિદ્યાદિક ગુણનું અભિમાન આવે કે ઝીણા વસ્ત્ર પહેરવાનો સંકલ્પ થાય કે મોટા સંતની સેવા થઈ શકે નહીં ઇત્યાદિક દેહાભિમાન કહેવાય. અને ગૃહસ્થને નાતનું કુળનું ધનનું તથા લોકમોટાઈ આદિકનું અભિમાન હોય તથા સારા વસ્ત્ર ઘરેણા પહેરીને દેહને શોભાડવાની આસક્તિ રહે તથા ઉત્તમ ભક્ત હોય ને તે લોક વ્યવહારે ગરીબ હોય કે પોતાની ઉતરતી જાતિ હોય તેનો મહિમા ન જણાય તથા દેહે કરીને ભગવાનની કે તેમના ભક્તની સેવા ન થાય તે દેહાભિમાન કહેવાય. પાંચમું, અને જે શ્રીજી મહારાજના આશ્રિત ન હોય એવા સત્સંગ બહારના કુસંગીમાં તથા શ્રીજી મહારાજની આજ્ઞા ન પાળતા હોય એવા ત્યાગીમાં તથા એવા સત્સંગીમાં હેત ને પક્ષ હોય તો ત્યાગી તથા ગૃહસ્થને કુસંગમાં હેત કહેવાય. છઠ્ઠું, અને પોતાના પૂર્વના મા બાપ આદિ સંબંધીને સુખી દુઃખી દેખીને હર્ષ શોક કરે તથા તેની ખબર રખાવે ને તેના સમાચાર પૂછે ને તેને બોલાવે તે ત્યાગીને સંબંધીમાં હેત કહેવાય. અને પંચવર્તમાને યુક્ત એવા શ્રીજી મહારાજના ભક્ત હોય તેના કરતાં પોતાના સ્ત્રી પુત્રાદિક તથા સગા સંબંધી તે શ્રીજી મહારાજના ભક્ત ન હોય તો પણ ભક્ત કરતાં વધારે વૃત્તિ ખેંચાય ને વધારે પક્ષ રહે તે ગૃહસ્થને સંબંધીમાં હેત કહેવાય. પ્રશ્ન બે, મોટા સાધુ સંગાથે પોતાના જીવને જડી દેવો એમ કહ્યું, તે જીવ કેવી રીતે જડી દેવો? ઉત્તર બે, જેવું જીવને દેહને વિશે હેત છે એવું મોટા સંતને વિશે કરવું, અને જેવી દેહમાં એકતા છે તેવી રીતે સંતમાં એકતા કરવી. ઇતિ ગઢડા છેલ્લાના 38મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.